તારીખ 26/6/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 957 અને 958 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 572
અજ્ઞાની કોઈ વખત શાસ્ત્ર પ્રમાણે જ વાત કરે પણ અંતરંગમાં સ્વપ્રમાણ જેવું જ્ઞાન નથી. અજ્ઞાની આત્માના સ્વરૂપની વાત શાસ્ત્રમાં કહી છે તે અનુસાર કરે કરી શકે છે. તેમ છતાં અંતરંગમાં સ્વપરનું ભેદ જ્ઞાન નથી. જે આત્માની એ વાત કરે છે એ આત્મા પોતે પરથી ભિન્ન છે એવું એને પોતાના આત્માના જુદાપણાનું જ્ઞાન નથી. માત્ર તે વાત છે, તે કલ્પના છે, શાસ્ત્ર સાથે મેળવતા ઠીક દેખાય છે તો પણ તેનો ભાવ સરખો નથી. જે વાત છે તેવો જ તેનો ભાવ નથી. ભાવમાં ફેર છે. ભાવમાં તે રાગાદિથી એકત્વ કરે છે અને પરપદાર્થથી પણ એકત્વ કરે છે. તેથી શાસ્ત્ર અનુસારની વાત છે એમ સમજીને ભ્રમણામાં પડાય ને એક તો અંતરંગમાં સ્વપરનું ભેદ જ્ઞાન નથી, ઉપરાંત આત્મા આશ્રય નિર્ણય કર્યો નહીં હોવાથી તેનો નિર્ણય પણ આત્માને આશ્રિત નહીં હોવાથી આત્માનો નિર્ણય તો આત્માને આશ્રિત થાય. આત્માનો નિર્ણય અનાત્મ સ્વરૂપ એવા રાગને આશ્રિત ન થાય અને અનાત્મ સ્વરૂપ એવા પુદ્ગળાત્મક શાસ્ત્રને આશ્રિત પણ ન થાય. આત્માનો નિર્ણય આત્મા આશ્રિત થાય એવો નિર્ણય એ પ્રકારે નિર્ણય નહીં હોવાથી શાસ્ત્ર પ્રમાણે વાત કરે તો પણ તેને સમ્યક દ્રષ્ટિ કહેવાય નહીં. શાસ્ત્ર અનુસાર વાત હોય તો પણ તે સમ્યક દ્રષ્ટિ નથી. સમ્યક દ્રષ્ટિ નથી એટલે સમ્યક દ્રષ્ટિ ગણવાનો કે કહેવાનો પ્રશ્ન રહેતો નથી. એના ઉપર દ્રષ્ટાંત આપ્યો છે કે કેફી માણસ કદાચ કોઈ વખત માતાને માતા પણ કહે, જેણે દારૂ પીધો છે, ઘેનમાં ચકચૂર છે, માતાને માતા કહે તેથી તે ડાયો છે એમ ન ગણાય. કે ક્યારે ઉથલાવશે એ કંઈ કહેવાય નહીં. એક વાર તો ઠીક કહે, બીજી વાર કહે તેનાથી જ ઉલટું કહે એ વાત કાંઈ એના સભાનપણાને સૂચવતી નથી, એ એના બેભાનપણાને સૂચવે છે. જે આત્માના ભાનમાં છે એનો તો ઉપયોગ એટલો સૂક્ષ્મ છે, ઉપયોગ એટલો બારીક છે અને પરિણામ મર્યાદામાં રહેલું છે, જેનો કશાય પણ મર્યાદિત થયો છે, સમ્ય જ્ઞાન રૂપી લગામ જેના કશાય ઉપર આવી ગઈ છે. ઘોડાને લગામ હોય તો કાબુમાં રાખવામાં આવે છે એમ જેમ જેનો કશાય પણ કાબુમાં આવી ગયો છે એવો જાગ્રત સમ્ય જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે એને ઊંટું સુલટું એવી રીતે તત્વ વિરુદ્ધ કહેવાનું થતું નથી. કોઈ વાત તો તત્વની અવિરુદ્ધ કહે અને વળી કોઈ વાત તત્વની વિરુદ્ધ કહે, તો એ તત્વની અવિરુદ્ધ વાત કરી છે તે પણ બરાબર નથી. એમ છે, વળી કોઈ એમ બચાવ કરે કે ભાઈ એ તો 100 વાત કરે એમાં કોક એકાદ વાત એવી આવી જાય, અથવા 1000 વાત કરે એમાં કોક વાત એકાદી એવી ભૂલ થઈ જાય, બીજી બધી તો સારી છે. 99% તો માર્ક એને આપો, અથવા 1000માં 1 હોય તો 99.9 તો એને આપો, એક વાત એની બરાબર નથી. ત્યાં ટકાવારી જોવાતી નથી, પણ એક વાત પણ દાનપણ વાળી છે તો એના દાનપણને લક્ષમાં લેવું જોઈએ, ડાપણને નહીં. એટલે એનો વિશ્વાસ કરાય નહીં. વિશ્વાસની દ્રષ્ટિએ 99% એનો વિશ્વાસ કરો, 1% ભલે ન કરો એમ હોઈ શકે, એ વિશ્વસનીય નથી. વિશ્વાસને પાત્ર એ જેમ કોઈ કેફી માણસ કદાચિત કોઈ વખત માતાને માતા પણ કહે છતાં તે સાચો નથી, ક્યારે માતાને સ્ત્રી કહી દેશે એનો કાંઈ એને પોતાને ભાન રહેશે નહીં. દિગંબર નામ ધરાવે પણ આ વાતને સમજે નહીં તો તે સાચા દિગંબર કહેવાતા નથી. એમાં કંઈ પક્ષપાત ખરો કરાય છે કે શ્વેતાંબરને આમ કહેવું ને દિગંબરને આમ કહેવું એવું કાંઈ નથી. અહીંયા પ્રયોજન તો સાચા તત્વના જ્ઞાનથી છે, સાચા તત્વના શ્રદ્ધાંતથી પ્રયોજન છે. પછી વ્યક્તિ કોઈ સંપ્રદાયની ગમે તે સંપ્રદાયની હોય, ભગવાનના માર્ગમાં તો એને માટે કાંઈ પ્રતિબંધ નથી. તિર્યંચો પણ આવે છે ભગવાનના સમુસરણમાં, તો તિર્યંચો પણ આવે છે, મોટા મોટા અજગર આવે. ઘણા પાપના પરિણામથી સ્થિતિને પ્રાપ્ત થયા છે તો પણ એ ભગવાનની વાણી સાંભળવા દૂર દૂરના જંગલોમાંથી સડસડાટ આવતા હોય છે, સેંકડો માઇલની સ્પીડે આવતા હોય છે. ટ્રેનની સ્પીડ કરતા એની સ્પીડ વધારે હોય, સર્પની ઘણી વાર ઘોડો પાછળ રહે ને ટ્રેન પણ પાછળ રહે એવી ઉતાવળથી આવી જાય. એ તો ભગવાન તો એને ભગવાન આત્મા જોવે છે, એને સર્પ જોતા નથી પણ એને ભગવાન આત્મા જોવે છે. આનંદ ઘનજી એવું કહ્યું છે, પ્રભુ તું જાણ રીતિ, તમારી જાણવાની રીતિ એવી છે કે આપ તો શુદ્ધ સત્તા એ સૌને ઓળખો છો, પેખો છો એટલે ઓળખો છો. એટલે નામ ધરાવવાથી કોઈ ફાયદો નથી, અથવા દિગંબર સંપ્રદાયમાં જન્મ થવો તે પુણ્યનો પ્રકાર છે, તે પ્રકારના પુણ્યનો ઉદય છે. પણ એ ઉદય તો સાર્થક ત્યારે છે કે એ તત્વને ધારણ કરી લે ત્યારે, નહીતર તો નામ દિગંબર રહી જશે, પરિણામ તો અન્ય મત જેવું થઈ જશે. તો એ દિગંબર કહેવાતા જ નથી એમ કહે છે. અને તિર્યંચ પણ સમ્યક દર્શન ધારણ કરે અને સ્વરૂપ સ્થિરતા વિશેષ કરે તો એને સાચા શ્રાવક કહેવામાં આવે છે. શ્રવણ ભક્ત તે શ્રાવક છે, એ શ્રવણ ભક્ત સાચા છે. આ કહે અમે મુનિઓને માનીએ છીએ, અમે મુનિ ભક્તો છીએ, ક્યાં ફેર પડે છે? એ સાચા શ્રાવક તો એ છે જેને પોતાના સ્વરૂપ આશ્રિત શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રનું નિર્મળ પરિણમન કર્યું, તે સાચા શ્રાવક છે. કેમ કે જે પ્રમાણે તે શાસ્ત્રને ભણે છે તે પ્રમાણે અંતરંગમાં ભાવનું ભાષણ થયું. શાસ્ત્રનો શબ્દાર્થ જાણે છે, નયાર્થ જાણે છે, એનો ભાવાર્થ પણ જાણે છે, પણ એ ભાવ પોતામાં પરિણમે ત્યારે એને તે ભાવ તે તત્વરૂપે ભાસતો નથી. જે ભાવ જે તત્વરૂપે છે તે ભાવ તે તત્વરૂપે એને પોતાના જ પરિણામમાં ભાસતો ઓળખાતો નથી. રાગ આશ્રવ ભાવ છે એ આશ્રવ તરીકે એને ઓળખાતો નથી, બંધ તરીકે ઓળખાતો નથી. રાગ આશ્રવ અને બંધ સ્વરૂપે હોવાથી તે ઉપાદેય નથી એવું પણ તેને પછી વલણ થતું નથી. આશ્રવ અને બંધ સ્વરૂપે નહીં જણાતો હોવાથી તે વહે છે એવું પણ એનું વલણ થતું નથી. હા, સમજાવવાની શૈલી સારી હોય, લોકો વખાણ કરે, લોકોને સારું પણ લાગે, રૂચે, રોચક શૈલી જેને કહેવામાં આવે છે, લોકોની રૂચે એવી શૈલી હોય તો પણ એને પોતાના આત્માને તે કામની ચીજ નથી. જો એ ચીજ એને પોતાના કામના આત્માને કામની નથી તો બીજાના આત્માને કામની એ ચીજ છે એ વાત પણ નથી. બીજાને કેવી રીતે કામમાં આવે? જે વાતમાં મૂળ માલ નથી એ બીજાને કામમાં કેવી રીતે આવે? એમાં મૂળ માલ જ નથી એ બીજાને કેવી રીતે કામમાં આવશે? સાંભળવા વાળાને ગમે તે ભૂલ હોય તો એ ભૂલે ને નડે, પોતાની ભૂલ પોતાને નડે છે. દરેકની ભૂલ તો પોતપોતાની ભૂલ, તો કોઈની ભૂલ કોઈને નડતી નથી. સાંભળવા કહેવા વાળાને કારણે સાંભળવા વાળાને દંડ નથી. સાંભળવા વાળાનો દંડ સાંભળવા વાળાના અપરાધથી છે અને કહેવા વાળાનો દંડ કહેવા વાળાના અપરાધથી સ્વતંત્ર છે. એટલી વાતથી તો કાંઈ વળતું નથી. અંદર ભાવ હોય તો કાંઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થવાનો પ્રસંગ છે, અવસર છે. જો અંદરમાં ભાવ ન હોય, ભાવ બીજો હોય ને વાત બીજી હોય તો એને ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ બીજાને પણ ઉપસ્થિત થતો નથી. આવો જ કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધનો નિયમ છે. આ પણ નિયમબદ્ધ છે, સિદ્ધાંતિક વાત છે. એટલે તો એ થયું કે દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ આઠમું નિમિત્ત પડે છે, બીજું કોઈ ચોથું નિમિત્ત પાંચમું નિમિત્ત હોતું આ સિવાય બીજું કોઈ નિમિત્ત પડતું નથી. કદી ક્યારે ત્રણેય કાળમાં કોઈ પણ એક અપવાદ ખાતર પણ એવો કોઈ પ્રસંગ બનતો નથી, એક પણ પ્રસંગ બનતો નથી કે અજ્ઞાનીના નિમિત્તે કોઈને સમ્ય જ્ઞાન અને સમ્ય દર્શન થયું હોય, થાય કે થશે એનો ત્રણ કાળમાં નથી, ત્રણેય કાળનો વિષય નથી. આ સિદ્ધાંત છે. ખરેખર તો એમ છે, ખરેખર તો સમ્યક દર્શન વિના ઉપદેશનો અધિકાર તો નથી. હવે વાંચન કરતા હોય તે પણ જ્ઞાનીની આજ્ઞાએ કરતા હોય તો એ પોતે પણ પોતાનો સ્વાધ્યાય કરવાના મુખ્ય લક્ષ્યથી કરે તો એનો નિષેધ નથી. આવી ચર્ચા એ ગુરુદેવની ઉપસ્થિતિમાં રાત્રિ ચર્ચામાં થઈ છે. આ જવાબ હતો. જ્ઞાનીનો દ્રષ્ટિકોણ પ્રાપ્ત હોય, જ્ઞાનીનો સત્સમાગમ અવારનવાર કરતા હોય, નાનીનો એને આશ્રય હોય, નાની એને સંમત હોય, શું હોય છે કે કેટલાક તો એવી રીતે સમાગમ કરે છે કે ઠીક છે આમ નાની છે પણ અમુક વાતમાં ફેર પડે છે, ભૂલ પડે છે, એમ રાખીને જ કરતા હોય, એ અંદરમાં રાખે, બહારમાં સત્સમાગમ દેખાય ને અંદરમાં એમ રાખે કે આમ ભૂલ કરે છે, આમ ભૂલ કરે છે, પણ ઠીક આપણે ચલાવો, આપણે ચલાવો, એ સત્સમાગમ નથી. એક આજ્ઞા એ જ્ઞાનીની સર્વ વાત શિરોધાર્ય કરે અને એમની આજ્ઞા એ ચાલે ત્યારે એમનો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે. નહીતર દ્રષ્ટિકોણ પ્રાપ્ત થતો નહીં. પછી બીજું પોતાના દ્રષ્ટિકોણથી વાંચે છે અથવા પોતે ઉપદેશક માને છે પોતાને, ઉપદેશ લેવાનો પોતાને બાકી છે એ વાત ભૂલાઈ જાય અને પોતાને ઉપદેશ કરનાર માને, ત્યાં પછી ગડબડ ઘણી થાય છે. ભાવ ભાષણ નથી હોય તો જે શાસ્ત્ર સ્વાધ્યાય દ્વારા ભાવ ભાષણ થવાનો પ્રયત્નવાન હોય, બીજાને ઉપદેશ આપું છું એમ નહીં પણ આ સ્વાધ્યાય કરતા મને પણ સ્વપર તત્વનું ભિન્ન ભાવ ભાષણ થાય એવો જે મારો પ્રયાસ, એ પ્રયાસમાં આ એક નિમિત્ત છે એમ સમજે. જ્યાં પોતાને ન સમજાય, જ્યાં પોતાને ખ્યાલ ન આવે ત્યાં ગપ્પુ ન મારી દે, પણ એમ કહે કે અહીંયા મને કાંઈ સમજમાં પણ આવતું નથી. ભાવ ભાષો તો વળી બીજી વાત છે પણ સમજમાં પણ આવતું નથી, એમ એની સરળતા જુદા પ્રકારની હોય, સરળ પરિણામની હોય તો એને પોતાને પણ નુકસાન નહીં, બીજાને પણ નુકસાન નહીં. નહીંતર બીજાને નુકસાન થાય જે એના ઉપર વિશ્વાસ રાખે છે ને, આને સમજ નથી કે ભાવ ભાસતો નથી, પણ એને ઠીક પડે એમ એનો જવાબ દઈ દઈએ, ઉત્તર દઈ દઈએ અથવા અર્થઘટન કરે ત્યારે જેને વિશ્વાસ રાખ્યો છે એને પણ ઊંધા સંસ્કારનું એ નિમિત્ત થાય નહીં છે. વિમલચંદીના વખતમાં એવો પ્રસંગ બન્યો હતો, ટીકા ટિપ્પણીનો વિષય નથી પણ સમજવા માટે દ્રષ્ટાંત લઈએ છું, જીવન દ્રષ્ટાંત. મુંબઈમાં અનેક મંડળોમાં જાહેર માંચન કરતા હતા. ક્ષયરોગ સંતો એટલો બધો હતો કે આજે ત્રણ ફિરકામાં કોઈને એટલો ક્ષયરોગ નથી, તે બી એ નથી ને હાજરી નથી. દિગંબર શ્વેતાંબર અને સ્થાનક પાસે નાની ઉંમર, તે બી 30 વર્ષ આસપાસની ઉંમર, 35 વર્ષે તો દેહાંત છે. ધવળના 31 વોલ્યુમ તો એને એન્જિનિયરિંગના સેકન્ડ ઇયરમાં 22 વર્ષે વાંચી લીધા છે, 22 મે વર્ષે. એક વર્ષમાં 31 ભાગ પૂરા કર્યા હતા પણ વાંચી જવાનું ને એટલી યાદદાસ્ત, કોઈ પણ વિષય પૂછો એટલે લાવો ફલાણું વોલ્યુમ એમાંથી પાનું કાઢીને આપે, એટલું મતલબ બહુ સૂક્ષ્મ કરણાનું બહુ સૂક્ષ્મવાળાનું કામ. ખબર પડી કે શ્રદ્ધાની દ્રષ્ટિએ શ્રદ્ધાના વિષયમાં આનો નિર્ણય જુદો થઈ ગયો છે એમ ખબર પડી. ફેર છે, જ્યારે ચર્ચા ચાલી ગુરુદેવના મુખેથી કેવી વાત નીકળી ગઈ. છઠ્ઠી ગાથાનો ભાવાર્થ ચાલતો હતો બપોરના પ્રવચન અને અભેદ આત્માનો વિષય ચાલતો હતો નિરૂપણમાં. તો એ અભેદ આત્મા એટલે કેવો અભેદ, શુદ્ધ પર્યાય સહિતનો અભેદ કે શુદ્ધ પર્યાય રહિતનો અભેદ, આ પ્રશ્ન કયો. આજ દિવસે કંઈક પ્રશ્ન થોડો ચાલ્યો છે કે ખ્યાલ ગયો કે કોણ કહે છે કે પર્યાય સહિત અભેદ, પર્યાય રહિત અભેદની વાત ચાલે છે, નાયક ભાવની વાત ચાલે છે ને, ન પ્રમત્વ અપ્રમત, અપ્રમત પણ નથી, પ્રમત્વ નથી પણ
અપ્રમત પણ નથી,
અપ્રમત પણ નથી, એ ગાથા છે. પણ શુદ્ધ પર્યાય તો સમ્યક દર્શનની પર્યાય શુદ્ધ પર્યાય છે, એના સહિતનો આ આત્મા નહીં. હવે કોણ એવું કહે છે પાખંડ છે આમ કહ્યું સિદ્ધ, બહુ કડક શબ્દ નીકળ્યા, ખબર નહોતી કઈ ચર્ચા કોની કેમ ક્યાં ચાલે છે એ ખબર નહોતી સમાજમાં, પણ પ્રવચનની અંદર શબ્દ નીકળ્યા. શ્રદ્ધાનો વિષય શ્રદ્ધાની પર્યાયના સમેતનો લઈએ તો પાખંડ છે એમ, પણ બીજા તો શું વિચાર. અને બધા ભડકા જે લોકો અનુસરતા હતા આપણા સમાજમાં એ ભડક્યા, ત્યારે ગુરુદેવે પાખંડ કહ્યું, આ તો ગ્રહિત મિથ્યા દર્શનનો સવાલ ઊભો થાય છે. એ ચર્ચા ચાલી, રાત્રિ ચર્ચામાં ફરીને પ્રશ્ન થયો, ત્યારે પૂછ્યું કે શું આ ચર્ચા ચાલે છે, શેની ચર્ચા ચાલે છે. વિમલસિંહજી આમ પ્રમાણે કહે છે, અને સમાજમાં આ વિવાદાસ્પદ વિષય ત્યારે થયો છે એટલે આપણે પ્રશ્ન પૂછે છે. બિલકુલ નથી, શ્રદ્ધાનો વિષય એક અખંડ અભેદ શુદ્ધ કહીએ છીએ તે ત્રિકાળી દ્રવ્ય સામાન્યનો વિષય છે. શ્રદ્ધાના વિષયમાં ગુણભેદ અને પર્યાય ભેદ આવતા નથી, બહુ ચોખ્ખું પછી તો એનું નિરૂપણ આવ્યું. મુંબઈમાં કોઈ રહેતા હતા, મુંબઈમાં નોકરી કરતા હતા, મુંબઈમાં વાંચન કરતા હતા, મુંબાદેવીના દેરાસર મુકુંદભાઈ તેના સેક્રેટરી હતા, એ વિષય જરા સમાજની અંદર સ્પષ્ટ થયો ત્યાં એનું ખેર પડે છે. આટલા વર્ષો તો વાંચન કર્યું એનું શું થયું તે થયું, સાહેબ અમારે એમને બેસાડવા કે ન બેસાડવા, કેમ કે 99 બાય 1 હતા, 99 જણા એના પક્ષમાં હતા. મુંબઈ મંડળમાં શું કરવું, આ તો બધા એમને અનુસાર ગુરુદેવ તો એ માથાકોટમાં ઉતરતા નહીં, પણ એટલું કહ્યું આવા વાંચનકાર હોય ને વાંચન કરે તો ઊંધા લાકડા બીજાને પેસી જાય, ઊંધા લાકડા ગરી જશે, આટલું કહ્યું. મુંબઈ સમજે સંભવ હતો માણસના પુણ્ય નહોતા, એને પુણ્ય હોય તો એક પંથ ચલાવે એવો માણસ હતો. સૂક્ષ્મ ન હોય તો પંથ હાલે, કોઈ ન હોય એનો પંથ હાલે, શું ભલે એટલો એટલો ઓછો ઉઘાડ હોય તો, પણ આનો તો એટલો ઉઘાડ હતો કે કોઈ ન હોય તો એક નવો પંથ ચલાવી શકે. એવી શૈલી એવી હતી, કહેવાની શૈલી જોરદાર હતી, સ્પિરિચ્યુઅલ લેંગ્વેજ હતી. વિમલચંદ્રી તમને પરિચય નહીં હોય, અમારે ખૂબ ચર્ચા હતી, અમે હંમેશા પ્રતિપક્ષમાં રહેતા, અમારે ચર્ચાનો પ્રશ્ન ખૂબ કલાકો ગંધારથી મુંબઈ જાઉં, નિવૃત્ત કામકાજથી નિવૃત્ત થાય એટલે અમારે બેસવાનો એક ધંધો, કામથી નિવૃત્ત થયા એટલે કલાકો સુધી 2, 4, 6, 8 કલાક એનો કાંઈ મેળ નહીં. રાત્રે બેઠા હોય, સાંજના બેઠા હોય તો રાત્રે કેટલા વાગે એનો મેળ નહીં, પણ અમે ટાઈમ પ્રતિપક્ષમાં રહ્યા છીએ. ખૂબ ચાલ્યું એવું છે. બીજાને અંધા સંસ્કારનો નિમિત્ત થાય છે, કલ્પના થઈ ગઈ. હવે એમ પૂછો કે કલ્પના કેમ થઈ ગઈ, સત્તાત્વ નિમિત્ત હતો ને, કે જ્યાં એક આત્માર્થ સિવાય બીજા લક્ષ્ય જ્યારે શાસ્ત્ર અધ્યયન થાય છે ત્યારે કલ્પના થયા જ ના રહેતી અથવા કાલ રાત્રે જે ભાવનાનું પ્રકરણ લીધું નિરંતર સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે એ ભાવનાની ખામી હોય એમાંથી કલ્પના જન્મે છે. આમ તો શું છે કે કાં તો જીવ મોક્ષાર્થી છે અને કાં તો જીવ સંસારાર્થી છે, ત્રીજો પક્ષ નથી એમની અંદર. એટલે જે જીવ સંસારાર્થી છે એને એ સંસારને અર્થે કલ્પના થઈ જાય છે, એમાંથી સંસાર જ ફળે છે. સંસારાર્થીને સંસાર ફળે છે અને મોક્ષાર્થીને મોક્ષ ફળે છે. એટલે ભાવના બદલાવી જોઈએ, સમ્યક દર્શન તો પછી થશે, પણ પરિણતિ ઉત્પન્ન થવા અર્થે એને ભાવનાથી જોવી જોઈએ. બહુ મુદ્દાનો વિષય લીધો છે, બેનશ્રીએ જે વિષય લીધો છે બહુ ઉંદેથી વાત કાઢી છે. મુદ્દાની પહેલું ચરણ આ છે, મુમુક્ષુનું પહેલું પગથિયું આ છે. આયા પગ મૂકે તો બીજું પગથિયું હાથમાં આવે,
બરોબર,
ઉપર ચડવાનું, અને નહીતર બધા પગથિયા પછી નીચે ઉતરવાના થઈ જાય. અહીંથી ચેક કરી લેવો પોતાને, એવો વિષય છે. દોષ તો એ આવે છે કે પર્યાયની જે હિનાધિકતા છે એ પણ શ્રદ્ધાનો વિષય થઈ જાય છે, એટલે અલ્પજ્ઞપણું પણ શ્રદ્ધાનો વિષય થઈ જાય છે, અલ્પ વિતરાગતા પણ શ્રદ્ધાનો વિષય. બધી શુદ્ધ છે, સમ્ય જ્ઞાન અલ્પજ્ઞપણે છે, શ્રદ્ધાનો વિષય નથી. પ્રમાણનું દ્રવ છે, એ પ્રમાણનો દ્રવ થાય છે. પ્રમાણના દ્રવમાં તો શું છે કે એને શ્રદ્ધાનો વિષય નથી, એ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ તો જ્ઞાન છે, શ્રદ્ધાનો વિષય અચળ દ્રવ છે અને પર્યાય છે એ ચલાયમાન અંગ છે, વિચલિત અંગ છે, ઉત્પાદ્ય છે, એ શ્રદ્ધાના વિષયમાં ના. અથવા શ્રદ્ધાનો વિષય ત્રિકાળી છે, શ્રદ્ધાનો વિષય ત્રિકાળી આત્મદ્રવ છે. હવે ભૂતકાળમાં તો એને શુદ્ધ પર્યાય થઈ નથી, તો ત્રિકાળીપણું તો છે નહીં, શુદ્ધ પર્યાયને તો ત્રિકાળીપણું છે નહીં. તો જે શ્રદ્ધાનો વિષય છે એના કટકા કરવા પડશે, કે જ્યારથી શુદ્ધ પર્યાય છે ત્યારથી તે શ્રદ્ધાનો વિષય છે, એ પહેલાં એ શ્રદ્ધાનો વિષય ન રહ્યો. એ વાત તો વ્યાજબી નથી, શ્રદ્ધાનો વિષય તો અનાદિ અનંત છે, જીવ સામાન્ય છે એમ થાય. આલંબન આવી જાય, શ્રદ્ધાનું આલંબન આવે ને જ્ઞાનનું આલંબન આવે, પર્યાયનું આલંબન આવે. પર્યાયનું આલંબન આવે તો પર્યાય દ્રષ્ટિ તો મટાડવી છે, પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે, પર્યાયના આલંબન વાળો મિથ્યા દ્રષ્ટિ છે, તો પછી એમાં ક્યાં ફેર પડ્યો? જો પર્યાય દ્રષ્ટિ પર્યાયના આલંબન વાળો મિથ્યા દ્રષ્ટિ છે અને સમ્યક દ્રષ્ટિ પણ પર્યાયના આલંબન વાળો, તો એમાં ફેર શું થઈ જાય? તો એ નહીં, તો ઘણી જગ્યાએ વાંધો આવે. પણ શાસ્ત્રમાં શુદ્ધ પર્યાયને અભેદ કરીને અભેદ દ્રવ્યના દ્રવ્યાર્થિક નહીંના ઘણા કથનો છે. આ એક શૈલી છે, સમયસારમાં આ કથનો છે અને બીજા પણ અધ્યાત્મ શાસ્ત્રોમાં આ કથન શૈલી છે, ત્યાંથી આ કલ્પના ભેદ એ પોતાને વાતની પૂર્તિ માટે સંખ્યાબંધ શાસ્ત્ર આધાર આપતા હતા. કોઈ એની સામે ચર્ચા કરે, ચર્ચા તો ખૂબ થયેલી છે ને, તો એ સંખ્યાબંધ શાસ્ત્ર આધાર આપે આચાર્ય. સામે માણસ પણ એવું કરતી જાય, પણ છતાં શ્રદ્ધાનો વિષય છે. જેમ કે કોઈ વ્યવહાર પણ પક્ષ વાળો એમ કે વ્યવહાર ઉપાધિ છે ને કર્તવ્ય છે, હું શાસ્ત્રમાં તમે કયો કેટલી વાર દેખાડું છું. તો વ્યવહારે વ્યવહાર ઉપાધિ છે એ વિવિક્ષાથી અનેક પ્રથમો મળે ન મળે
મળે
એને એમ કહીએ પૂછીએ કે વ્યવહાર એ છે એવા પણ કથન મળે છે, પણ નિશ્ચય ઉપાધેય છે અને નિશ્ચય એ નથી આ વાત તો એમને જ રહે છે, એની વિરુદ્ધ એક વાત નથી આવતી. તો આમાંથી કઈ અભિપ્રાય કાઢી શકાય છે? નિશ્ચયના હેપણાની વાત એક વાર પણ આવતી નથી, વ્યવહારના હેપણાની વાત ક્યાંક ઉપાદેય કહ્યું છે તો બંનેની અપેક્ષાઓ સમજી લેવી આ વાત ફરે છે, પણ નિશ્ચયના વિષયમાં ક્યાંય વાત ફરતી નથી. માટે આ પાયો ચોક્કસ છે, એટલું તો તારવી લેવું જોઈએ છે ને. તારવી ભાવનાની ખામીને લઈને કલ્પના થઈ જાય છે. કાલે વિશે આપણે થોડો ચર્ચો તો સમય થઈ ગયો કે જેને અનાદિનો મતિ દોષ ચાલ્યો આવ્યો છે મિથ્યા જ્ઞાનમાં, એવા સંસારમાં પરિભ્રમણ કરતા એવા આ જીવને માર્ગ મળવો અત્યંત દુષ્કર છે. તો પણ અત્યંત દુષ્કર માં કઈ શાસ્ત્ર કે સાંભળે કે વાંચે પણ મતિ દોષ હારે ઉભો છે, એનું શું, એનું શું કરવું? આનો કોઈ રસ્તો ખરો કે હા એનો રસ્તો છે? જો તારી ભાવના સ્વરૂપ પ્રાપ્તિની નિરંતર હોય, એની લગ્ન હોય, મગ્નતા હોય, તો એ સમ્ય જ્ઞાન થયા પહેલા તને જે સ્વરૂપ પ્રાપ્તિ અર્થે જે કહેવા માગશે એના ભાવ વાંચવા લાગશે. જો તારી ભાવના સાચી હશે તો, નહીતર એ સ્વરૂપ પ્રાપ્તિ અર્થે જે કઈ કહે છે એમાંથી તને કઈ બીજી કલ્પના ઉભી થશે, કેમ કે તારી ભાવના બીજી છે. એટલે એ ભાવના એના જ્ઞાનને દોરે છે. ત્યાં બહુ ઊંડો વિષય છે આ ભાવના. રુચિ ભાવના જુદે જુદે એના છે ગુણની અપેક્ષાએ, ભાવના એ રુચિને સાથે હોય છે એક કાળે. એ તો ભાવનાનો જરા વિશાળ અર્થ છે, રુચિ કરતા ભાવનાનો અર્થ વિશાળ છે. તેથી કહે છે કે એને ભાવ ભાસતો નથી, તેથી તેને જીવ અજીવના જુદાપણાની યથાર્થ શ્રદ્ધા પણ નથી. ભાવ ભાસતો નથી, શ્રદ્ધા હોય તેનું ભાવ ભાષણ ચોખ્ખું હોય, ભાવ ભાષણ આવે એને શુદ્ધ શ્રદ્ધાન થાય અથવા હોય, તેથી શાસ્ત્ર અનુસાર કથન છે એટલું જ માત્ર સાંભળવા માટે પર્યાપ્ત નથી, પણ એથી આગળ પણ થોડું વિચારવું જોઈએ, એટલો આમાં માર્ગદર્શનનો વિષય છે આ મુદ્દામાં. 958 આત્માનું હિત મોક્ષ જ છે આ નવમા અધિકારની શરૂઆતનો વિષય છે.
હા જી.
मोक्ष मार्ग प्रकाशक नवमो जे अंतिम अधिकार है એમાં પહેલી વાત એ લીધી છે કે આત્માનું હિત મોક્ષ જ છે, પરિપૂર્ણ સુખ છે, જેમાં પરિપૂર્ણ સમાધિની શાંત દશા છે, જેમાં એ જ આત્માનું હિત છે, પરમ હિત છે એ આત્માનું. એ સિવાય આત્માનું ક્યાંય આત્મા એ હિત માનવું જોઈએ નહીં. આમ છે, સંયોગો અનુકૂળ મળ્યા તો હિત થયું કે નહીં, લાભ થયો કે નહીં, એ વાત અહીંયા નથી. સમાજમાં બહુ માન સન્માન મળ્યું તો આત્માનું હિત થયું કે એ વાત અહીંયા નથી. કોઈ પણ પ્રકારે એક મોક્ષ સિવાય આત્માનું હિત ક્યાંય નથી. બાકી કોઈ હિતને અર્થે કોઈની કિંમત પણ નથી. એક આત્માનું હિત મોક્ષ જ છે, જકાર કર્યો છે. એટલે મોક્ષ સિવાય ક્યાંય આત્માનું હિત સંસાર અવસ્થામાં દુઃખ છે ત્યાં ઘણું કે થોડું દુઃખ જ છે. દુઃખના તારતમ્ય ભેદ અનંત છે, એમાં થોડું હોય તો દુઃખ છે ને ઘણું હોય તો પણ દુઃખ જ છે. સંસારમાં એકાંતે દુઃખ છે. શું કહે છે? જેમ મોક્ષમાં એકાંતે સુખ છે, તો આ બધું એકાંત છે. અથવા કોઈ એમ કહે કે જૈન દર્શનમાં એકાંત ક્યાં છે? ભાઈ છે, સમ્યક એકાંત પણ છે. આ સમ્યક એકાંત છે કે મોક્ષ દશામાં એકાંતે સુખ છે, ત્યાં દુઃખની ગંધ માત્ર પણ નથી. અને સંસાર દશામાં એકાંતે દુઃખ છે, ત્યાં સંસારમાં સુખની ગંધ નથી. આમ છે, બે એમ છે. એ અસ્તિ નાસ્તિ તે અનેકાંત છે. દુઃખ છે ને સુખ નથી, સુખ છે ને દુઃખ નથી, એ જ એનું અનેકાંત છે. એકાંત છે તે અનેકાંત સહિત જ છે. એમ છે ખરેખર. લોકો જેને બહુ સુખી કહે છે એ બધા સુખી હશે કે નહીં હોય? અત્યારે તો મૂળ પાપાનું બંધી પુણ્ય છે. જેટલા પુણ્યશાળી પુણ્યના ભોગવતા વાળા દેખાય છે એ બધા તીવ્રમાં તીવ્ર પાપ બાંધતા જોવામાં આવે છે, અને પૂર્વકર્મના પુણ્યનો ભોગવટો કરતા જોવામાં આવે છે. પુણ્યની નોટ બળે છે, આગલી વપરાઈ જાય છે, અને નવી પાપની પૂંજી એકઠી થાય છે. એ પાપના પરિણામમાં અંદરમાં આકુળતાની હોળી કેટલા મોટા પ્રમાણમાં હળગે છે એ જ્ઞાની જાણે છે. એને ભાન નથી, એને ભાન નથી. એને સુખની કલ્પના કરી છે એટલે એને એ ભાન નથી હોતું, પણ અંદરમાં એ જીવ ઘણો દુઃખી છે, અનંત દુઃખી છે. આમ કહે છે ગુરુદેવના વ્યાખ્યાનમાં આગળ બધા કરોડપતિ શેઠિયાઓ બેઠા હોય, દુઃખ ખુલ્લમ ખુલ્લમ કહે કે આ બિચારા કરોડપતિઓ દુઃખના ડુંગરામાં દટાયેલા છે. આમ કહેતા દ દ દ દુઃખના ડુંગરામાં દટાયેલા છે. એ તો બિચારી દાદીનું મોટું માગે, મોટો માગણ એ તો કહેતા માગણ કહેતા લાવ 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 લાવ. આ 24 કલાક લાવ લાવનું રટણ શું છે? માગણ છે બિચારા, માગણ જ છે દાદા. યાચક એમને ક્યાં ફાળો લખાવો હતો? હું ફાળો લખાવો તો નહોતો એટલે કોઈ અપેક્ષા નહોતી, નહીતર તો માખણ લગાવવું પડે. એ તો જીવ છે ને, એમને ક્યાં કોઈ ઊંચ નીચ છે? એ જીવ છે, એનું હિત થાય તો સારું. આ વાત સાંભળતા એનું હિત થાય તો મોટી વાત છે. એમ જ હિતની ભાવનાથી જ રાખવાની વાતો. એકાંતે નિષ્પ્રહ કરુણા, એટલી જ નિષ્ફળતા અને એટલી જ કરુણા, બીજી કોઈ એમાં વાત છે નહીં. શું કહે છે કે સંસાર અવસ્થામાં દુઃખ જ છે, ત્યાં ઘણું કે થોડું પણ દુઃખ જ છે, પણ સુખ બિલકુલ નથી. લોકો માનતા હોય કે અમે સુખી છીએ એ ભ્રમણામાં પડેલા છે. દ્રષ્ટાંત આપતા એને માટે, પણ એ તો કહે છે તમને સુખનો અનુભવ થાય છે, તો કે આ બાળક છે, ઉનાળામાં ઝાડા થઈ જાય તો એને ઠંડુ લાગે, ગમે તો એથી એને શીતળતા થઈ કે ન થઈ, એ તો વિસ્તારની શીતળતા એમણે શીતળતા માની છે. આમ કરે એવું બધું દ્રષ્ટાંત આપતા હતા. એમ મલિન પર્યાય તો મલિન છે ને એમાં તું શાંતિ ને સુખ માને છે, દુઃખની જે મલિન પર્યાય છે એમાં તું શાંતિ ને સુખ માને છો, અનુકૂળતામાં સુખ એ મલિન પર્યાય છે એમાં તું શાંતિ ને સુખ માને છો, એ બાળક વિષ્ટામાં ઠીક માને છે એના જેવી વાત છે. ઘણા દ્રષ્ટાંત આપતા હતા એને, પણ સુખ બિલકુલ નથી એમ, થોડું છે એ અપેક્ષા નથી રાખી, પણ સુખ બિલકુલ નથી. ચારે ગતિમાં દુઃખ છે, વળી એમ નથી કે કોઈ ગતિમાં સુખ છે, ચારે ગતિમાં દુઃખ સુખ ને દુઃખ જ છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં ટોડરમલજીએ ચારે ગતિના સંસાર દુઃખનું વર્ણનનો એક અધિકાર આખો લખ્યો છે. સંસાર દુઃખ વર્ણન એવો એક અધિકાર લખ્યો છે. ચારે ગતિમાં દુઃખ છે એ વાત લીધી છે. છ ઢાળામાં એ વાત લીધી છે. દોલતરામ પહેલી ઢાળામાં ચારે ગતિના દુઃખની વાત લીધી છે. ત્યાં ક્યાંય એમ નથી કહ્યું કે પણ શેઠિયાવ થાય ને સ્વર્ગનો દેવ થાય ને એમાં એને આટલું તો સુખ મળે એવી વાત ક્યાંય લખી નહીં. કેમ કે એ કાલ્પનિક સુખ છે, એને કલ્પના સુખની કરી છે એટલું જ છે, બાકી ખરેખર સુખ ક્યાં રહે એમ છે. દેવગતિના દુઃખમાં ત્યાં બહુ ઈર્ષા થાય છે, માત્સર્ય વધે છે, ત્યાં અતિ લોભની પ્રકૃતિ છે, જેમ અહીંયા માનની અતિ પ્રકૃતિ છે મનુષ્ય પર્યાયને, એવી ત્યાં અતિ લોભની પ્રકૃતિ છે. અને પુણ્યના હિનાધિક પુનાતાના પ્રકારો પણ અસંખ્ય છે, અસંખ્ય દેવો છે, અસંખ્ય પ્રકારના દેવો છે, એટલે ત્યાં શેરથી સવા શેર દેખાય છે. અહીંયા જેમ 25 લાખવાળાને 50 લાખવાળો દેખાય ને કરોડપતિને અબજપતિ દેખાય ને અબજપતિને મલ્ટી મિલિયનર એવા અબજપતિ દેખાય એના જેવું છે. એને થાય જ, એને ઈર્ષા ત્યાગ ના રહે નહીં. અતિ ખૂબ તીવ્ર પ્રકારે થાય અને ઈર્ષામાં હળગે ઉભો ઉભો એવી ઈર્ષા થાય. એ મારા કરતા આવતી ગયો છે, મારા કરતા આવતી ગયો છે, એને ક્યાં એનું હાલે નહીં. પુણ્ય ન હોય એટલે એની પાસે હાલે નહીં ઉપરવાળા પાસે, પણ એને કઈ હક પડે નહીં. આ દશા હોય છે. પરિણામ થાય, બાકી હાલે શું પરિણામ થાય. કોઈ વખત એકબીજાને એકબીજાને ગડબડ પણ થાય, કરે તો શું, કોઈ તો ભાવ કરે છે ને, બીજું ભાવ કરે છે, એ થવાનું હોય થાય. દરેક ક્ષેત્રમાં પોલિટિક્સમાં બધે ચાલે છે, બધે ચૂલામાં બધે રાગ છે, ચૂંટામાં બીજું કઈ નથી. બધે ચૂલામાં રાખ રાખ ને સંસારમાં હોય શું બીજું. ગુરુદેવ કહેતા ને કે બધું ખબર છે, જગત ક્યાં ઊભું છે એની અમને ખબર છે એમ કહેતા. જગતથી જુદા પડ્યા છીએ, જગતની હારે અમે હાલતા નથી, સંસારને અને મોક્ષના માર્ગે ચાલનારને મળતી પાણ આવે
નહીં.
આ સિમતજીએ કહ્યું હતું, જેને મળતી પાણ નો આવે, પાણ એટલે થોડો પણ મેળ ન ખાય એમ કે. તો એ કહે છે જગત ક્યાં ઊભું છે એની ખબર છે, એ બધું એવું જ હોય જગતમાં, એથી બીજી શું અપેક્ષા જગતમાં રાખવાની. આકુળતા તે દુઃખ છે, ચારે ગતિમાં દુઃખ છે, અને આકુળતા તે દુઃખ છે, પ્રતિકૂળતા તે દુઃખ છે એમ નથી, પણ આકુળતા તે દુઃખ છે એમ છે કે અંદરમાંથી સ્વરૂપની શાંતિ અને સ્વરૂપનો આનંદ અનુભવમાં ન આવે ત્યાં સુધી ઈચ્છાનો ભડકો શાંત થતો નથી, અને ઈચ્છા થાય એમાં આકુળતાનું દુઃખ ઉત્પન્ન થયા વિના રહેતું નથી. આ સીધો જ હિસાબ છે. અનુભવ પ્રકાશ કરે તો એ બહુ એ વિષયમાં ઘણી સુંદર વાતો કરે છે. આકુળતા તે દુઃખ છે, સ્વર્ગની ઈચ્છાથી પૂર્ણ કરે કે નરક અને તિરિંચના દુઃખથી ડરીને પાપ ન કરે તેમાં કલ્યાણ નથી. ભયથી અને લોભથી પાપના પરિણામ ન કરે તો એથી કાંઈ આત્માનું કલ્યાણ ન થાય, મોક્ષ ન મળે એને. સ્વર્ગની ઈચ્છાથી પુણ્ય કરે તે પાપાનું બંધી પુણ્ય છે. પુણ્યના ફળની ઈચ્છાથી પુણ્ય કરે તે પાપાનું બંધી પુણ્ય છે. સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિના પુણ્યમાં આ ફેર છે. મોક્ષ માર્ગી ધર્મી જીવને શુભભાવરૂપ પુણ્ય થાય છે તો એને પુણ્યનું બંધી પુણ્ય થાય છે, એને પાપાનું બંધી પુણ્ય થતા નથી. કેમ કે એને પુણ્ય ને એને પુણ્યના ફળ ભોગવવાની એને ભાવના નથી, ઈચ્છા નથી. તો એના પુણ્ય છે એ બધા પુણ્યનું બંધી પુણ્ય છે. મિથ્યા દ્રષ્ટિને ઊંડે ઊંડે પુદગળ સુખની રૂચિ, અનુકૂળતાની સુખની ભાવના, એના શુભ ભાવ પાપાનું બંધી પુણ્યવાળા છે. આ તો મોટી ખામી છે. ભાઈ બે ને શુભ છે પણ શુભ શુભમાં આટલો મોટો. એટલે સ્વર્ગની ઈચ્છાથી પુણ્ય કરે કે નરક તિરિંચના દુઃખથી ડરીને પાપ ન કરે. આમ પુણ્ય કરે ને પાપ ન કરે તો કેમ નરકમાં જવું પડશે, તિરિંચમાં જવું પડે એવી ગતિ થાય, માટે આપણે પાપ કરવા નથી એવો આધાર પકડે છે. એ આધાર પણ એનો ખોટો છે. એને આધારમાં તો પોતાને પરિપૂર્ણ મોક્ષ થવાની અભિલાષા અને ધ્યેયની પ્રાપ્તિની વાત હોવી જોઈએ. એ આધાર એનો સાચો છે. ચાર ગતિમાં કોઈ ગતિનો આધાર લેવા જેવો નથી, પંચમ ગતિનો આધાર ભલે લે, આધાર એટલે ધ્યેય, ત્યાં આશ્રયનો સવાલ નથી. કેમ કે અનુપન્ન છે એ તો, જે ઉત્પન્ન છે એનો આશ્રય શું લેવો. કલ્યાણ નથી તો કલ્યાણ નથી તો કલ્યાણ નથી એમ કહેવાય, કલ્યાણ નથી ને કલ્યાણ છે એમ કહેવાય કઈ. અર્થઘટન શું કરવું કે જેને પાપની રુચિ છે એ અંદરથી એવો અર્થ કાઢે છે. કોણ કાઢે છે? પાપની રુચિ વાળો જીવ અંદરથી એવો અર્થ કાઢે છે. તો પછી આપણે પાપ કરીએ, કેમ કે આમાં પાપ ન કરીએ તો કલ્યાણ નથી, તો પછી લહેર કરો ને. ભોગ ભોગ પૂર્વના ભગવાને આપણને આપ્યું છે, આમ લોકો માટે એવું બોલાય છે ને, ભગવાને આપણને આપ્યું છે, શા માટે આપણે ન ભોગવવું? એ તીવ્ર દ્રષ્ટિ ભોગવે છે અને પાપ બાંધે છે, તો એથી એ કલ્યાણ નથી, ને ડરીને પાપ ન બાંધે તો એથી પણ કલ્યાણ નથી. આમ છે. આ તો મોક્ષ માર્ગના ઉપદેશની વિશિષ્ટતા જ આ છે. જેમ કે કોઈ એમ કે મોક્ષ માર્ગમાં શુભ ભાવ કરો છો, પ્રતિમા આદિ સ્થાપના કરીને, તો એનાથી ક્યાં કલ્યાણ છે? તો કહું ઉડાડો, તો કે એમાંય કલ્યાણ નથી. એને ઉડાડે તો એ તો કલ્યાણ છે જ નહીં, પણ સ્થાપે તો એથી કલ્યાણ છે. એમ કઈ શુભાવ ત્યાં સ્થાપવાનો વાત છે? શુભાવ જે તે સ્થાનમાં ન આવે તો પણ ઘણું ઊંધું છે, ઘણું ઊંધું જ વિપરીત છે. અને આવે તેથી, આવે તેથી કલ્યાણ છે એમ માને તો પણ ઊંધું થઈ જાય એમ છે. આમ છે એટલે તો તકલીફ પડે છે. આ વિષયમાં જેને તકલીફ પડે છે એને એ જ પડે છે. એક પૂરથી તમે ઉડાવો છો, બીજી પૂરને થાપો છો. થાપો થાપવામાં મર્યાદા છે, ઉઠાપવામાં તો મર્યાદા છે, પણ થાપવામાં તો મર્યાદા છે. એમ વાત એટલે એ રીતે એમાંથી પોતાની રૂચિ અનુસાર અર્થ કેળવે છે. પોતાનું જેને હિત કરવું છે એને તો હિત બુદ્ધિ વાળાને એવી ઊંધી કલ્પના થતી
ગુરુવારે પણ ચાલુ નથી. અત્યારે આપવાનું છે પણ ગુરુવારે પણ પ્રવચન ચાલુ નથી. બંને ટાઈમ
દાવાની કે જ્ઞાન સે